તારીખ 21/6/1990 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ પાના નંબર 13-18 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 17 મૂળ કેસેટમાં અવાજ ધીમો છે તથા ડિસ્ટર્બન્સ છે.
જ્ઞાનનો ભંડાર છે, પોતાના અનંત સામર્થ્યનો વિશ્વાસ સામર્થનો વિશ્વાસ પણ આવી જાય છે, સાથે સાથે અનંત સુખનો વિશ્વાસ પણ આવી જાય છે. બે વાતનો વિશ્વાસ આવે છે, એક જ્ઞાનનું, એક પ્રયોજન. જીવને જ્ઞાનનું નથી, પ્રયોજન જીવનું છે. બધાને જોઈએ છે, કાંઈ પણ કામ કરતા પણ સુખ જોઈએ છે, નહીં કરતા પણ સુખ જોઈએ છે, કરતા પણ સુખ જોઈએ છે. સુખ પાછળ અનાદિનો જીવ, સુખની પાછળ જ સુખની શોધમાં જ બધું જ કર્યા કરે છે. સુખ નથી મળતું એટલે બીજો રસ્તો પકડે છે, એ નથી મળતું ત્રીજો રસ્તો પકડે છે. અહીંથી 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 ક્યાંયથી સુખ નહીં. આ એક જગ્યાએથી પોતામાં જે અનંત સુખ ભરેલું છે એનો વિશ્વાસ આવે છે ત્યારે આનંદ થાય, ત્યારે એને આનંદ થાય, ત્યારે એને નિર્વિકલ્પ સુખ છે. જાણપણું મારામાં છે એવી પ્રતીતિ, પ્રતીતિ એટલે વિશ્વાસ કરતા આનંદ થાય એ નિર્વિકલ્પ સુખ છે. એમાં વિકલ્પ વાળું સુખ નથી, વિકલ્પ માર્ગ ઉલટા છે. વિકલ્પ વિનાનું સુખ છે, એવું નિર્વિકલ્પ સુખ છે. જ્ઞાન ઉપયોગ આવરણમાં દુઃખ છે, પરંતુ જ્ઞાન માં આવરણ નથી. શું છે? જ્ઞાનની અંદર આવરણ નથી, જ્ઞાનની ઉપર આવરણ છે. તપેલું ધુમાડામાં દેખાતું નથી, ચૂલા ઉપર તપેલું મીઠું હોય. દુર્ગર્ભાંતા 50-100 માણસ લાપસી મૂકી હોય, નીચે લાકડા કે છાનામાં ભેજ હોય તો ધુમાડો બહુ થાય. એટલો બધો ધુમાડો થાય કે ઉડ મૂકું તપેલું ના દેખાય. તો એ ધુમાડો તપેલાની બહાર ધુમાડો છે, તપેલામાં ધુમાડો નથી, તપેલાની બહાર ધુમાડો છે. તપેલું ઢંકાઈ ગયું એ બહાર ધુમાડો છે, એટલે ઢંકાઈ ગયું છે. તપેલાની અંદર કાંઈ ધુમાડો પેસી જતો નથી, લાપસીમાં ધુમાડો આવતો નથી, ધુમાડાની ગંધે આવતો નથી. એમ અંદર જે જ્ઞાન અને સુખ ભરેલું છે એ માં આવરણ નથી, કાંઈ બહાર આવરણ છે. જે આવરણ છે એ બહાર છે. જ્ઞાનીઓ આ વિષયમાં એટલા બધા ઊંડા જાય છે કે એને કેવળ જ્ઞાન તો હાથને જ લાગે છે. ત્યારે મારામાં આવરણ નથી ને, જો મારામાં આવરણ નથી તો મને કેવળ જ્ઞાન કેમ ન પડશે? સદુપયોગ થાય તો ભાગભાઈ એમ કે છે કે હવે કેવળ જ્ઞાનમાં સમજાવી દઉં, બધું તમને કહી દઉં. કેમ કે છે જલ્દી સીધું કેવળ જ્ઞાન કેમ હાથમાં આવે છે? એ વાત ક્યાંથી આવી? શું કરવા આવી? આવરણ નથી, મારા ઉપયોગ ને આવરણ નથી. નિરાવરણ થઈને એનું અનુભવ ગોચર કેમ? તો વસ્તુ અને વસ્તુ ને અનુભવનાર ઉપયોગ અભેદ ભાવે કરતે છે. એમાં આ વસ્તુ અને આ ઉપયોગ એવો ભેદ નથી. એવી રીતે હું પણ આવી ગયો, તેથી હું પણ કર્યું કે હું આવો છું. એ એવી રીતે અભેદ ભાવે આવ્યો છે. હવે જયારે મારામાં આવરણ નથી તો પછી કેવળ જ્ઞાન ને હું આવું છું? હમણાં કેવળ જ્ઞાન લઈશ, એમ જ આવે છે સીધું કે હમણાં જ હવે કેવળ જ્ઞાન લઈશ. એમાંથી વાત નીકળે. વિદવત્તાથી સિદ્ધાંત જોવા જાય તો માથું ખરાબ થાય. આ તો અંદર નો વિષય છે, અધ્યાત્મ, અંદરના અધ્યાત્મ નો વિષય છે. કે એને એમ જ લાગે છે કે અરે આવરણ મારામાં આપણું આવરણ ક્યાં છે? આવરણ તો મારાથી બહાર છે. માટે કેવળ જ્ઞાન લેવામાં મને કાંઈ હરકત નથી, મને કાંઈ બાધા આવવાનો પ્રશ્ન નથી. તો કેવળ જ્ઞાન સ્વરૂપ જ છે. હમણાં કેવળ જ્ઞાન પ્રગટશે, હમણાં પ્રગટશે એમ જ એને છે. એ વખતે પછી ભલે સમય નીકળે છે, કોઈને થોડો કોઈને વધારે, બીજી વાત છે. એ વખતે તો એમ જ છે જ્ઞાને હમણાં કેવળ જ્ઞાન પ્રગટશે. કેમ તો પ્રત્યક્ષ કરવું બહુ જોવો છે. આગળ વિધી કેવળ જ્ઞાન તત્વ પ્રતીતિ દ્વારા આવ્યું. Thank you. કેવળનું શુદ્ધત્વ પ્રતિજ્ઞા આમ કેવળ જ્ઞાનનું શુદ્ધત્વ પ્રતિજ્ઞા તો કેવળ જ્ઞાન સ્વરૂપ જ છે, થોડા પ્રગટ કરી શકે એ ગુરુ ભાષા છે. પછી પર્યાય કેવી રીતે યાદ રહેશે? તથા જ્ઞાનને કે પુરુષને કે સ્ત્રીને કોઈ પર્યાય યાદ નથી રહેતો, ભૂલી જાય છે. કે આવું મોટું કેવળ જ્ઞાન સ્વરૂપ, આવું જ્ઞાન સ્વરૂપ અને પ્રત્યક્ષ પોતે છે, પ્રત્યક્ષ ને પોતે પોતે પણ પ્રત્યક્ષ પણ એ પોતે બધું ભૂલી જાય છે. સિદ્ધાંત પડ્યો રહે એવું વિષય છે. કેટલી બધી નજીકતા ભાષે છે ખ્યાલ આવે છે કે આવરણ ખસે છે એટલો વિકાસ બહાર માં દેખાય છે, પણ છે વસ્તુ તો જે છે એ છે જ્ઞાન. તે જ્ઞાન પોતાનો સ્વભાવ છે, જેટલું જ્ઞાન પ્રત્યું તેટલો પોતાનો સ્વભાવ ખુલ્યો તે પોતે છે, સ્વભાવ ખુલ્યો તે પોતે છે. આટલું વિશેષ આવરણ જેવા છતાં પણ પરમા જ્ઞાન જાય તે અશુદ્ધ, જેટલો અંશ નિજમાં રહે તેટલો શુદ્ધ. હવે આવરણ જેવા છતાં પરમા જાય એટલે પરનું અવલંબન લઈએ અસ્થિરતાથી પણ જ્યાં દ્રષ્ટિ નિજમ સંપૂર્ણપણે પરાલંબિત જ્ઞાન નથી થતું, પણ જેટલું અસ્થિરતાથી અવલંબન લેવાય ઉપયોગ બહાર જાય એટલું જ્ઞાન અશુદ્ધ, અને જેટલો અંશ નિજમાં રહે એટલું તે શુદ્ધ. પર્યાય અપેક્ષાએ શુદ્ધિ અશુદ્ધિ લઈ લીધી, જ્ઞાનનો વિભાગ છે ને એટલે અશુદ્ધ, કશાયની જેમ અશુદ્ધિ નથી, જ્ઞાનના વિભાગની અશુદ્ધિ આવે છે. અથવા એટલું જ્ઞાન વીડાવાનું કારણ છે, જેટલો અંશ નિજમાં પરિણમે નિજના અવલંબને પરિણામે સ્વભાવના અવલંબને પરિણમે એટલું જ્ઞાન વિકાસ થાય, જેટલો અંશ બહાર જાય એટલું જ્ઞાન પીડાય. પછી બહાર જાય એમાં ગમે તે નિમિત્ત હોય, સાંસારિક પદાર્થ હોય, સર્વજ્ઞદેવ હોય, શાસ્ત્ર હોય, શ્રી ગુરુ હોય, આ જ્ઞાન પીડાય. જ્ઞાન પીડાવાનું એક કારણ, બહાર નીકળ્યો ઉપયોગ બહાર નીકળ્યા કે એટલા માટે બહાર આવતા નથી, સંપૂર્ણપણે અંતર્મુખ થઈએ છીએ. કેમ કે એમ જ રહેવા યોગ્ય છે. સાધક અવસ્થામાં જેટલો ઉપયોગ બહાર જાય એટલું સીધી વાત છે. અંતર્મુખ પરિણામ એટલો લાભ,
સ્વભાવ
જે છે એ છે, પણ બહારની અવસ્થામાં જે વિકાસ થવો જેટલું એ પોતાના સ્વરૂપ ને સેવવાથી વિકાસ થાય છે, પર પદાર્થ ને સેવવાથી
અવરોધ થાય, અવરોધ થાય. જેટલો જેટલો સ્વ પદાર્થ ને સેવે એટલું એટલું આવરણ દૂર થતું જાય. દીપક અને પડદાના દ્રષ્ટાંતે એમ જેટલું જેટલું આવરણ દૂર થતું જાય એટલું પ્રકાશ પડ્યો છે, એ તો પડ્યો જ છે, પણ જેટલો વધારે
પ્રકાશ પાન
પ્રકાશ પાન
જેટલું જ્ઞાન પ્રગટ્યું તેટલો પોતાનો સ્વભાવ થયો તે પોતે છે. આટલું વિશેષ આવરણ જવા છતાં પણ પરમા જ્ઞાન જાય તે અશુદ્ધ, જેટલો અંશ નિર્માણ રહે તે પોતે શુદ્ધ. તેથી કેવળ જ્ઞાન ગુપ્ત છે, તેથી કેવળ ગુપ્ત છે અથવા કેવળ જ્ઞાન છે તે ગુપ્ત છે. પરંતુ પરોક્ષ જ્ઞાનમાં પણ નિરાવરણની પ્રતીતિ કરી કરી આનંદ વધારીએ. પરોક્ષ પરોક્ષ છે, પોતે નિરાવરણ છે અથવા પ્રત્યક્ષ છે એવી પ્રતીતિ
શ્રદ્ધા વારંવાર કરીને આનંદ વધે છે અને એ જ નિરાકરણ થવાનો રસ્તો છે, તે જ જ્ઞાન પ્રગટાવવાનો રસ્તો છે. જ્ઞાન શુદ્ધ ભાવનાથી શુદ્ધ થાય એ નિશ્ચય છે. બીજી પ્રકમાં જ્ઞાને શુદ્ધ ભાવનાથી શુદ્ધ થાય એ નિશ્ચય છે. કહ્યું છે કે યા મતિ સા ગતિ ઇતિ વચના, જેવી જેની મતિ તેવી તેની ગતિ, એ વચન અનુસારે એટલે ભાવના અનુસાર ગતિ થાય છે. આમાં સુધી છે ને એની જેવી ભાવના હોય તેવી એની ગતિ થાય. કે છે ભાઈ આ જીવ મગનમાં પટકું કેમ થયો, મગનું જેવડું થાય, કોઈ ચણાની અંદર થાય, કોઈ ચોખાની ઈયળ થાય છે, કોઈ ઘઉંમાં ધનેડું થાય છે, એ જીવ ક્યાં ક્યાં ઉગ્યો, એ ચીજ એને વધારે થાય
વધારે ભાવતી હતી.
હા કે ત્યાં જાત ખા એને ચાલતી ખવાય, ખાય તો શું શકે, જીવ કઈ ખાઈ શકે છે, પણ હું ખાઈ શકું છું, હું વધુ વધુ ખાવ, હું આ ખાઈ શકું છું, મને આ ભાવે છે અને આ હું વધુ ને વધુ ખાવ, એમ આયુષ બદલાઈ ગયો ત્યાં. જાય પણ ત્યાં ખાણ માં એક કોઈ મોટી છીકલી માં જઈને છીકનું જીવ થાય, કોઈ મોટી કરવાળાનું જીવ થાય, મોટી શરીર છે, મોટી પોતે જીવ નું શરીર છે, પછી આ તો અત્યારે બજાર માં આવે છે નિર્જીવ થઈ જાય છે, એટલે ખુબ જ એ લોકોને મળે છે, પણ ખુબ પુણ્યના યોગે અને જેમ મળે છે એમ એની તીવ્ર વૃત્તિ પણ રસ પણ તીવ્ર થઈ જાય છે એ વિશે, એટલે ત્યાં જઈને ઉઠી જાય છે. છ મહિના પેલા ખબર પડે છે તો પૃથ્વી ઉપર ફેલાણી કરવા એકેન્દ્રી જીવ થવાનો છે, ત્રાસ થઈ જાય છે. અવધિ જ્ઞાન થી જે જ્ઞાન થાય છે એટલી બધી આકુલતા થાય છે, એકેન્દ્રી ની આકુલતા નું અત્યારે એને નમૂનો દેવ લોકો ઉભો થઈ જાય છે. જેમ કોઈ પ્રતિમા ની પ્રકૃતિ બગડી જાય છે ને, એમ છેલ્લા છ મહિનામાં એ દેવ ની જે દુર્ગતિ થાય જે તે દેવ ની એનો નમૂનો અહીં ભોગવે ત્યાં છેલ્લા છ મહિના એવી જ આકુલતા થાય.
આ બાજુ ભોગવે આ બાજુ નું જ્ઞાન ભેળવવાનું ઓર જ્યાં કારણ
ચેતી જાય, સમજી જાય ને ચેતી જાય તો બચી જાય, નહીતર કેવી ખરાબ હાલત છે, કેવું મુશ્કેલ છે, સાંભળવું મુશ્કેલ છે, જોવું પાણીમાં નાવું બહુ ગમે છે ને માણસ, સવારે નાય, બપોરે નાય, સાંજે નાય, રાતે નાય, ખુબ નાય, સાય પાણીમાં માસ
વગર જ પછી તારે રહેવાનું
ના હોય.
પાણી માં જ રહ્યા કરો 24 ટન બંદી મારી નાખી છે. કેટલા મારે સ્ટીમરો થાય છે દરિયાકાંઠે જરા બંદર ઉપર અહિયાંથી થોડીક દૂર જરા વાસ આવે કઈ દ્વારકા વાસ છોકરો ચલાવતો હોય બાપા એમાં ઉગ્યા હોય એની ભઠ્ઠી માં બહેને કર્યું હોય ને છોકરો ચલાવતો હોય લાખો કરોડો રૂપિયા આવતા હોય એમાંથી બાપા એમાં
બિરાજમાન
બિરાજમાન.
આ
દ્રશ્યમાન છે તે બધું રૂપીને જડ છે, આ શરીર દેખાય છે જડ રૂપી છે, આત્મા ચૈતન્ય છે, જે કઈ દેખાય છે દ્રશ્યમાન છે એટલે જે કઈ દેખાય છે તે બધું રૂપીને જડ છે, તેથી મમત્વ ન કરવું. એમાં હું તો ચૈતન્ય છું, એમાં કેમ મમત્વ કરવું? પરમાણુ નો ઢગલો છે, સમયે સમયે પરિણિમા કરે છે, મારે કઈ લેવા દેવા કઈ સમય. જેને વળગીને પડ્યો તો એટલો ધક્કો મારે છે જોરથી, વળી ગયો તો જોરથી છોડાવે છે જોરથી, જેટલો જોરથી બધું છે એટલા જ જોરથી ધક્કો મારે છે, ધક્કો મારે છે. તે સાથી કે બધું જડ તેમાં પોતાને માનતા સુખ શું, જેટલું કઈ બધું જડ છે એમાં પોતા પણ માનતા સુખ શું, કેવી રીતે એને સુખ હોય,
રીતે શરીર જળ એમાં કે શરીર આદિ જળ એમાં પોતાને માનતા સુખ શું, આપ માને સુખ કહા? અવિશ્રામ ભાવ, અસ્થિર ભાવ, દુઃખ ભાવ, આકુલ ભાવ, અવિશ્રામ ભાવ ને અસ્થિર ભાવ એક અર્થમાં છે, દુઃખ ભાવ ને આકુલ ભાવ અને ખેદ ભાવ એ બધું એક અર્થ અને અજ્ઞાન ભાવ છે. તેથી એ છે એ બધા ભાવો મારા સ્વરૂપથી વિપરીત જાતિના છે, ભિન્ન જાતિના છે, વિરુદ્ધ જાતિના છે. તેથી એ કોઈ ભાવ મને ઉપાધિ નથી, અથવા એ ભાવ મારે ગ્રહણ કરવા યોગ્ય નથી, રાખવા યોગ્ય નથી, સેવવા યોગ્ય નથી. આત્મભાવ છે તે જ્ઞાન માત્ર ભાવ છે, આત્મભાવ છે તે જ્ઞાન માત્ર ભાવ છે. બોલા બધા અન્ય ભાવ માં આત્મભાવ છે તે જ્ઞાન માત્ર ભાવ છે, તે શાંત ભાવ છે, તે વિશ્રામ ભાવ છે, તે સ્થિરતા ભાવ છે, ફણાકો ભાવ છે, આનંદ ભાવ છે, અને તૃપ્તિ ભાવ છે, નિજ ભાવ છે, અને તેથી તે ઉપાધિ છે. આ અન્ય ભાવને આત્મભાવને જુદા પડે છે. જ્ઞાન માત્ર તે હું, એમાં શાંતિ છે, એમાં તૃપ્તિ છે, એમાં અણાકુળ પણ છે, આનંદ પણ એમાં છે, સુખ પણ એમાં છે, અને તે પોતાનું છે. આમ વેદ વિજ્ઞાનથી શરૂઆત કરે છે. વેદ વિજ્ઞાનથી શરૂઆત કરવામાં પછી વેદ વિજ્ઞાનમાં બે વિષય આવ્યા, એક શરીર આદિ જળ પદાર્થો સંયોગમાં છે, અને એક રાગાની ભાવ વગેરે વિભાવ ભાવ. તે મારું સ્વરૂપ નથી અને ઉપાધિ નથી એવો એક ભાવ છે. આત્મભાવ જ્ઞાન માત્ર ભાવ મારું સ્વરૂપ છે અને તે ઉપાધિ છે એવો એક ભાવ. એમ અહીંયા બે પ્રકારના ભાવ ઉત્પન્ન થાય છે ભેદ જ્ઞાન. એ જ ભેદ જ્ઞાન આગળ વધે છે ત્યારે પર તે હું નથી એવું એક જે નાસ્તિનું પડકું છે એ છૂટી જાય છે. આત્મપરિણતિમાં આત્મા છે એ જ્ઞાન માત્ર ભાવ કીધું ને, જ્ઞાન ની તો ધારા ચાલે છે અંદર, એક ધારી જ્ઞાન ની ધારા રોકી ન શકાય એ રીતે આત્માના પ્રદેશ માંથી આગળ કરે છે. એવી જે પરિણતિ છે ત્યાં આત્મા છે, જે ક્ષેત્રમાંથી પરિણતિ ઉપજે છે ત્યાં આત્મા છે, ત્યાં હું છું. ત્યાં હું પણ કરે જ્ઞાનથી પરદ્રવ્ય અને પરભાવથી ભિન્ન પડીને પછી જે પોતા પણ થયું એ પોતાપણામાં હું પણ અનુભવ કરે, હું પણ આસ્તિક ભાવને દ્રઢ કરે. આત્મપરિણતિમાં આત્મા છે, હું છું એવી પરિણતિ વડે આત્મા પ્રગટે. કેમાં? જ્ઞાન માત્ર ભાવમાં, આત્મભાવમાં હું છું એવી પરિણતિ એટલે એની ધારા હું 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 પણ એની ધારા થાય, અને હું પણ ક્યાંય દેહમાં કે રાગમાં ન થાય, પણ એક ધારું હું પણ આત્મામાં થાય ત્યારે આત્મા પ્રત્યક્ષ ગોચર થાય છે. ત્યારે આત્મા એને આત્મા પ્રગટ્યો એમ કહેવામાં આવે છે. ત્યારે આત્મા પ્રગટ્યો, પ્રગટ્યો એટલે પ્રગટપણે અનુભવાયો, એનું નામ આત્મા પ્રગટ્યો એમ કહેવામાં આવે છે. કેમ કરતા કે આત્મભાવમાં આત્મ સ્વભાવમાં હું પણ કરતા, હું પણ કરવું એટલે આધાર લેવો. અનાદિથી જીવ વર્તમાન ચાલતા રાગ અને વર્તમાન જે શરીર આદિ સંયોગ એના એનો આધાર લઈને પ્રણમી રહ્યો છે. જો અવલોકન કરે તો ફરક ખબર પડે એવું છે કે રાગના આધારે અને સંયોગોના આધારે મારું પણ વર્તી રહ્યું છે, ચાલી રહ્યું છે. એ આધાર છોડીને આત્મભાવમાં આત્મામાં જ્ઞાન માત્રમાં હું પણ
જ્ઞાન માત્ર માં હું પણ કરે અને હું પણ સતત કરે ત્યારે આત્મા પ્રગટ એને આત્મા પ્રગટ એમ કહેવામાં આવે છે. એને આત્મા સાક્ષાત આત્મ સાક્ષાત્કાર થયો એમ કહો, આત્મ જ્ઞાન થયું એમ કહો, ગ્રંથિ ભેદ થયો એમ કહો, અનંત ભવનો એ જ વખતે નાશ થયો એમ કહેવાય. જ્યારે પ્રથમ આત્મ સાક્ષાત્કાર થાય ત્યારે અનંત ભવનો નાશ થઈ જાય છે. એક જ ક્ષણમાં એક ક્ષણનો અનુભવ અનંત ભવનો નાશ કરી દે છે. એટલી શક્તિ એક ક્ષણના અનુભવની પર્યાયમાં છે. આત્મામાં કેટલી શક્તિ છે એ તો કોઈ કહેવાની ચીજ નથી, પણ જેના અનુભવમાં અનંત ભવનો નાશ થઈ જાય એક ક્ષણના અનુભવમાં, પ્રથમ અનુભવ અનેક દ્રષ્ટિને અનુભવ હોય છે એનું કારણ શું? એક બે બહુ ચાર છ બહુ એમ કે આવો જે આત્મરસ છે એ હું પરણતી દ્વારા કેળવાય છે. જ્ઞાન માત્ર ભાવમાં હું પરણતી દ્વારા આત્મરસ કેળવાય છે અને તે સ્વાનુભવમાં આવે છે. સહજ માત્ર આત્મપરિણતિમાં આત્મા છે, હું એવી પરિણતિ વડે હું છું, હું છું જ્ઞાન માત્ર હું છું. આટલો મંત્ર છે, હું જ્ઞાન માત્ર છું એટલો જ મંત્ર છે. એમાં હું છું આવી ગયું અને દેહાદીમાં ને શરીરમાં હું છું થતું હતું એ ન થાય એટલા માટે જ્ઞાન માત્ર વિશેષ લીધું. એટલું પરિણામ આવે એટલે સાક્ષાત આત્મા અનુભવ ગોચર છે અને પછી કોઈ શંકા નથી. શંકા નથી રહેતી કે હવે શું, એ શંકા નથી. શું કરવું એની પણ શંકા નથી. ન તો રીતની શંકા છે, ન તો કોઈ પદાર્થની શંકા છે, ન તો કોઈકના પોતાના ભવિષ્યની શંકા છે, ન તો કોઈ વાતની પછી વર્તમાનમાં શંકા છે. પછી તો તદ્દન ઉપાધિ વગર નથી ગયો, મુક્ત થઈ ગયો. એક ન્યાય ઉપાધિ વગર નો થયો એટલે સહી મુક્ત એવા મુક્ત થઈ ગયો. આત્મામાં પોતામાં પરિણતિ આવી, પરિણતિ આત્મામાં પોતામાં આવી. હું છું પણાની માન્યતા, હું છું પણાની શ્રદ્ધા, માન્યતા કહો કે શ્રદ્ધા, હું જ્ઞાન માત્ર છું એવી જે શ્રદ્ધા. જ્ઞાન માત્ર જ્ઞાનમાં જાય છે, હું છું એ શ્રદ્ધામાં જાય છે. હું છું પણ કેમ કે સત્તાને ગ્રહે છે, છું માં સત્તા આવી ગઈ અને એમાં સ્વ પણ આવી ગયું, હું માં સ્વ પણ આવી ગયું એવી જે શ્રદ્ધા તે સ્વપદનું એટલે આત્મપદનું સિદ્ધ પદનું સાધન છે. હું પરિણામ કહું છું, હું પરિણામ કોઈ બીજો નથી કરતો નથી. હું આત્મા હું પણ કરે છે, શરીર હું પણ કઈ કરતો નથી, આત્મા હું પણ કરે છે. હું પરિણામ તો હું કરું છું પણ મેં ક્યાંય ગોતવા જવું નથી, અહીંયા જ હું છું. જ્યાં હું પણ થાય છે ત્યાં હું છું એમ કેવું છે. ભૂલ ન થાય એટલા માટે એમ કે છે કે દેહાદીમાં નહીં, રાગાદીમાં નહીં, જ્ઞાન માત્રમાં. બસ આટલું ચોખ્ખું કરે
છે. હું પણ ભાવ ઉઠે છે તે ભૂમિ
ત્યાં ત્યાં જ મારી સત્તા છે. હું પણ જ્યાં થઈ રહ્યું ત્યાં મારી સત્તા છે. એ સત્તાનો સ્વીકાર તેનું નામ આસ્તિક્ય છે, તેનું નામ સ્વરૂપ સત્તા છે. આટલી વાત છે કે
દસ વાત થઈ ગઈ.
આટલી વાત છે એટલે અહીંયા એમ કે છે કે હું છું, હું છું એમ શેમ થાય છે કે હું પણ છે એ સ્વબદ્ધ સાધન છે, એ સ્વરૂપ સત્તાનો ગ્રાહક છે. પ્રકાશ તો એવો ગ્રંથ છે જે વચનો પડ્યા છે એના વાચ્યમાં જાય એટલે પોતે વાંચવા જ આવે એવો ગ્રંથ છે. એના વાચ્યમાં કોઈ બીજા વિશેષ પરમાનુ ન હાથમાં લે. આવું એક નાનું એવું શાસ્ત્ર પાને પાને એ વાત ગમે એ પાનું ખોલીને બેસે નહીં આ વાત નીકળવાની, કેમ કે ફેરવી ફેરવીને એમને એ વાત કરે છે. હું પરિણામો એ સ્વપદની આસ્તિક્યતા કરી સ્વપદ પરિણામ યોગ્ય સ્થાન વિના હોય નહીં, એવું જે સ્વપદ રૂપ પરિણામ છે તે પોતામાં હું રૂપણું સ્થાપ્યું છે, સ્વરૂપ અસ્તિત્વમાં જ્યાં અસ્તિત્વ છે ત્યાં જ રૂપણું કર્યું છે, એ તેનું યોગ્ય સ્થાન છે. જ્યાં પોતાનું અસ્તિત્વ નથી ત્યાં રૂપણું કર્યું તે અયોગ્ય સ્થાન હતું. રાગમાં અસ્તિત્વ નહોતું, શરીરમાં અસ્તિત્વ નહોતું. અસ્તિત્વ ગુણ, અસ્તિત્વ શક્તિ આત્મામાં રહેલી છે, આત્મામાં રૂપણું કર્યું એટલે એને યોગ્ય સ્થાન રૂપણું કર્યું. કાય ચેષ્ટા છે ત્યાં નથી, કાય ચેષ્ટા જે છે એ ત્યાં નથી. છે ત્યાં નથી એમ એટલા માટે લીધું કે કાયામાં કાય ચેષ્ટા છે પણ ત્યાં નથી, જ્યાં હું પણ કરું છું ત્યાં કાય ચેષ્ટા નથી. કાય ચેષ્ટા છે તે ત્યાં નથી. વચન ઉચ્ચારણા છે તે પણ ત્યાં નથી. જે વચન બોલાય છે આ અંગેના તે પણ હું કરું છું ત્યાં વચન ઉચ્ચારણા નથી. મન ચિંતન છે એ પણ ત્યાં નથી, કેમ કે આ તો નિર્વિકલ્પ પરિણતિ છે. હું પણ આનું જે થાય છે આ તો નિર્વિકલ્પ પરિણતિ છે, વિકલ્પ નથી. મનનો વિકલ્પ ત્યાં નથી, એ પણ ત્યાં નથી. આત્મપદમાં પોતાની મગ્નતા, સ્વરૂપ વિશ્રામ, આનંદરૂપ પદમાં સ્થિરતા, ચિદાનંદ ચિત્ત પરિણતિનો વિવેક કરો. આ વિવેક કરવો એટલે સ્પષ્ટપણે આમ વાત છે કે આત્મપદમાં મન વચન કાયા ત્રણેય ઉડાવ્યા, આત્મપદમાં પોતાની મગ્નતા, સ્વરૂપનો વિશ્રામ, આનંદરૂપ પદમાં સ્થિરતા અને ચિદાનંદ ચિત્ત પરિણતિનો વિવેક. આ ચિદાનંદ વસ્તુ છે, વિવેક કરવો એટલે એ સ્પષ્ટપણે ભિન્નપણે એમાં બીજું કોઈ ટેન્શન ન થાય. સ્વરૂપ સ્વભાવ ચિત એટલે અહીંયા સ્વભાવ, સ્વભાવ ને ટૂંકામાં ચિત કહે છે. ચિત સ્વભાવ એમાં રમે એટલે વારંવાર એમાં પરિણમે, આનંદ ઉપજે એટલે એમાં આત્માનો આનંદ આત્માનંદ ઉપજે છે. મન દ્વારા વિવેક થયા પછી મન પણ બાજુએ રહે, પેલા વિચારમાં મન દ્વારા આ આત્મા છે આ રાગ છે એમ ભિન્નપણાનો જે વિવેક થાય છે એ વિવેક દ્વારા પેલા મન દ્વારા થાય છે એટલે મન સહિતપણામાં થાય છે, પછી મનને બાજુમાં રાખી દેવામાં આવે છે. મનનો સાથ ક્યાં લીધો? વિચાર કરવા મન બાજુ રહે, બાજુએ રહે કેમ કે મન પર છે અને જ્ઞાનની જ વસ્તુ છે. મન છે પર છે, ભાવ મને પર છે, દ્રવ્ય મને પર છે, જ્ઞાન છે એની વસ્તુ છે, પોતાની છે. એવી રીતે વિચારતા તે મન દૂર રહે. સાથી કે પરમાત્મા પદ ગુપ્ત છે તેની મન વ્યક્ત ભાવના કરી ન શકે, કે મન છે એ તો અવ્યક્ત અથવા પરોક્ષ ભાવના કરે છે. આ તો વ્યક્ત સ્વરૂપની વ્યક્ત ભાવના કરવી છે માટે મનને છોડી દેવું પડે છે. એક માણસ એક રાજા છે અને પોતાના મહેલમાં જવું છે, કોઈ પોતાના બે ઘોડાની ચાર ઘોડાની બગી હોય ઘોડા ગાડીમાં વિક્ટોરિયાની અંદર પ્રવેશ કરે છે, કમ્પાઉન્ડમાં આવે છે, બહાર શહેરમાંથી કમ્પાઉન્ડમાં આવે છે, પછી મહેલની નજીક આવે છે અને મહેલનો જે પોર્ટિકો હોય છે ત્યાં ગાડી ઉતરી જાય પગથિયા પાસે, પછી મહેલમાં જવું હોય તો ઉતરી ને જાય, ગાડી મહેલમાં નથી જતી, મહેલના પગથિયા ચડવા હોય ત્યારે પોતે ઉતરીને મહેલમાં જાય છે. એમ અહીં સુધી મનની ગાડીમાં ક્યાં સુધી આવ્યો? વિચાર કરતો હતો ત્યાં સુધી હું આત્મા છું, રાગ રહી છું, શુદ્ધ છું, મારામાં નથી, દેહ મારામાં નથી, એ બધું મન સુધી છે. પછી સ્વરૂપમાં અંતર ઉતરવા માટે મનને બહાર મૂકી દીધું, પછી એકનું જ્ઞાન માત્ર પણ જે કર્યું, જ્ઞાન તે નિજ સ્વરૂપ છે, એમ કીધું જ્ઞાનની જ વસ્તુ છે, જ્ઞાન તે નિજ વસ્તુ છે, મનને એનાથી દૂર રહી.
અવલોકન પદ્ધતિમાં પણ મન બાજુ રહી જાય છે.
એમાં શું છે, જ્ઞાનનું અવલોકન થાય ને, તો અવલોકન કરનાર જ્ઞાન છે અને અવલોકાય છે તે જ્ઞાન છે. બીજી ચીજ બાકી બાદ થઈ જાય નથી ઓટોમેટિક.
એટલા માટે વિચારની વાત લઈ મનને સાથે લે.
મન છે એ વ્યક્ત ભાવના ન કરી શકે અને પરમાત્મા ફક્ત ગુપ્ત છે, અવ્યક્ત છે, માટે એને અવ્યક્ત સુધી પહોંચવા માટે મનને છોડીને અંદર જવું છે. સાથી કે પરમાત્મા ભાવના કરતા કરતા પરમાત્મા પદ નજીક આવે ત્યારે પરમાત્માના તીરથી મન પહેલેથી જ મરી ફીટે છે. બહુ સરસ ટોન લીધો છે આ જગ્યાએ, ટોન બહુ સારો આવ્યો છે કે પોતાના પરમાત્માની ભાવના કરતા કરતા પરમાત્મા પદ તો સાક્ષાત નિરાવરણ છે, એનો ફીટો થવાનો જ્યાં વારો આવ્યો ત્યારે મન તો એના તીરથી મરી ગયું. મન તો બિચારું એનું એનું તેજ પરમાત્માનું એટલું બધું હતું કે જ્યાં પરમાત્મા પદ નજીક આવ્યું તો મન તો પહેલેથી જ મરી ફીટા છે. સાથી કે શૌર્યવાન ના તેજ થી કાયર સંગ્રામ વિના જ, લડાઈ કર્યા વિના જ મરે. સૂર્ય ના તેજ થી અંધકાર પહેલેથી જ નાશ થઈ જાય છે. લેક્ચર પ્રોફેસર આપે ને એને જે કેવું હોય એની વિડીયો દેખાડે,
ધ્રુવ અને દ્રવ્યગુણ પર્યાય નો વિષય નથી, આ દ્રવ્યાનુયોગના આગમનો વિષય છે. કયા મૂલાત્રણ નહીં,
ચરણાનું
કથાનો યોગ નહીં, દ્રવ્યાનો યોગ ના આગમનો વિષય છે કે વસ્તુ ને દ્રવ્ય પર્યાય છે, તો કે એ જુઠ્ઠા થતા કઈ સ્વાદ આવ્યો એ અનુભવ. જાગી ગયા